કુંદન આ લોકવાણી સાંભળતી, પણ એમાં પોતાના પતિના કંઈ સમાચાર નહોતા. અદૃશ્ય થયેલા પોતાના પતિની કુશળતા માટે એ રોજ પૂજા અને પ્રાર્થના કરતી. યાદ આવે એટલા દેવની બાધા રાખતી. વ્રત નિયમ અને ઉપવાસ આદરતી. સદા વ્રત કરતી ને સાદા વસ્ત્ર ધારણ કરતી. સૌભાગ્ય સૂચક અલંકારો સિવાય એણે બધા ઘરેણાનો ત્યાગ કર્યો હતો. જમણું અંગ ફરકતું અને કંઈક ચિંતામાં પડી જતી. ડાબું અંગ ફરકતું અને કંઈક શુભ સમાચારની રાહમાં રહેતી, પણ ગયેલાના સમાચાર આવતા જ નહોતા. જે વાતો આવતી એ ચિંતાજનક હતી. લોકો શેરશાહના લશ્કરની ને હુમાયુના લશ્કરની સમાલોચના કરતા અને કુંદનનું દિલ ધડકી ઉઠતું. રાજધાનીમાં આજે સમાચાર હતા કે હુમાયુએ ગંગા પાર કરવા પુલ બંધાવવા માંડ્યો છે. કિડિયારુના જેટલા માણસો કામે લાગ્યા છે, પહેલાંની જેમ હવે દગો કરી શકાય તેમ ન હતું. બાદશાહ સાવચેતીથી એક એક ડગ આગળ વધી રહ્યો હતો. હુમાયુએ ગંગા પાર કરી. આ સમાચાર ઉગતા પ્રભાતે કુંદન દેવીને મળ્યા. વાત કહેનાર ચોખ્ખા આંકડા આપતો કે મોગલ સેના 40,000ની છે, જ્યારે બાદશાહનું લશ્કર 1,00,000નું છે. રણજંગ જામ્યો કે શેરશાહ એની સેના સાથે ચપટીમાં ચોરાઈ જશે. કુંદન દેવીનું ડાબું અંગ જોરથી ફરકતું હતું. અરે, આ વાતમાં ક્યાંથી શુભ હોય? બપોર થતાં વળી સમાચાર આવ્યા કે હુમાયુનો એક વફાદાર ઉમરાવ સુલતાન મિર્ઝા ફૂટીને શેરશાહના પક્ષમાં ભરી ગયો. પણ હુમાયુ તો લેશ પણ પરવા વિના આગળ વધે જાય છે. કાન ખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું અને ન ભાંગ્યો તોય શું? હાશ, મારા સુકન ફર્યા. કુંદન દેવીએ આ સમાચાર સાંભળી મો મલકાવ્યું. વાત કહેનાર ન સમજ્યો કે કુંદન દેવી કેમ હશી. એના પતિના તો આમાં કંઈ વર્તમાન નહોતા. ગમે તેમ, પણ કુંદન દેવી આજ હર્ષમાં હતી. પણ પોતાનો હર્ષ એ કોની પાસે કહે? પોતાનો પુત્ર યુગરાજ યુદ્ધમાં ગયો હતો. પોતાનો પ્રિય હવા પણ યુદ્ધ ક્ષેત્રે સંચર્યો હતો. હતી એક ગરડી દાસી, પણ એ બેરી હતી. બેરી તો બેરી સહી. બેરીને સમાચાર આપવામાં ઓર મજા જામે. એકની એક વાત ત્રણ વાર કહેવાય અને તે ઊંચા અવાજે સાંભળનાર સમજે કે ન સમજે. બોલનારને તો પોતાની પ્રિય વાત બહુ વાર કહેવાની મીઠાશ મળે ને. હુમાયુનો એક વફાદાર ઉમરાવ સુલતાન મિર્ઝા ફૂટીને શત્રુ પક્ષમાં ભરી ગયો. સાંભળ્યું કે? ગરડી ખક દાસી શું સમજે? એ તો બિચારી પૂરા સમાચાર સાંભળી મોટો નિશાસો નાખીને બોલી, અરે રે, આ વારાઘડીએ ફૂટતા હશે તો પાણી કેમ કરીને રહેતું હશે? ફૂટેલા ગળા કંઈ સંધાય છે? કુંદન દેવી હસી પડી. એને શુભ સમાચાર મળ્યા હતા. અલબત્ત એને શેરશાહના જય પરાજયની વિશેષ ખેવના નહોતી, પણ પોતાના પતિનો સંબંધ જાણ્યા પછી એ એનું શુભ વાંચતી હતી. કારણ કે હવે એના શુભ સાથે પોતાનું શુભ જોડાયું હતું. પણ ફરી શુભ વાંચના પર પાણી ફરતું લાગ્યું. સમ્રાંગણના સમાચાર જ બંધ થઈ ગયા. પૂરા 2 દિવસ અને 2 રાત્રિ વ્યતીત થઈ ગઈ, છતાં કોઈ કશા ખબર જ લાવ્યું નહીં. શું થયું હશે, કેમ થયું હશે? કુંદન દેવી ઊંઘી ન શકી. એના સશક્ત દેહમાં છુપાયેલું મુઠ્ઠીભરનું હૃદય કંઈ ના કંઈ ઉલ્કાપાત મચાવવા લાગ્યું. ઈષ્ટદેવને સ્મરી સ્મરી કંઈ બાધા માનતા માનવા લાગી, અને ઈષ્ટદેવે એની બાધા માનતા જાણે એકદમ કબૂલ કરી. દરવાજા પરથી રણસિંગાનો અવાજ કર્ણપટ પર અથડાયો. પાછલી રાતના અંધકારમાં મસાલોનો પ્રકાશ ઝગમગી ઉઠ્યો. તોપો ફૂટવા લાગી. શાહી મહેલના બુરજ પર દીવાઓ ઝરહરી ઉઠ્યા. મંદિરોના ઘંટ અને મસ્જિદોમાંથી બાંગ સંભળાવા લાગી. નગરીના રાજમાર્ગો પર હોકારા ને પરકારા ગાજી રહ્યા. આદિલ ઉલ સુલતાન, શેરશાહની ફતેહ, શેરશાહની ફતેહ. હા શેઠાણી સાહિબા, અજબ ફતેહ, ગજબ ફતેહ. પાણીપત અને ખાનવાના મેદાનોની બાજુમાં કનોજ શહેરની પાસે બરાબર બિલ્લીગ્રામ પાસે બંને સૈન્ય વચ્ચે ચકમક જરી ઉઠી. વાદળથી વાદળ, પહાડથી પહાડ જાણે ટકરાયા. શું શહેનશાહ હુમાયુનો ભારે ઠાઠ, મોટી મોટી મૂછોવાળો મિર્ઝા હૈદર વચ્ચોવચ્ચ ઊભો હતો. જાણે ખાધા કે ખાશે એવો એનો ચહેરો મહોરો. આ કારા મોની તોપોની બે બાજુ મોટા મોટા અરબી ઘોડા પર મોગલ સૈનિકો હમણાં માર્યા કે મારશે એવી એમની હાલચાલ. ક્યાં સાગર જેવું હિલોરા દેતું મોગલ લશ્કર અને ક્યાં તુંબડીમાં કાંકરા જેટલું અફઘાન લશ્કર. મિર્ઝા હૈદર ભારે ચીવટથી તોપો ગોઠવતા હતા. શહેનશાહ હુમાયુ દુશ્મનની હિલચાલ જાણી રહ્યા હતા. ત્યાં તો એકાએક લશ્કરની બાજુની બે દિશામાં આંધી ચડી અને વંટોરિયાની જેમ અફઘાન અશ્વારો મોગલ સેનાના બે પડખા પર ઘસી આવ્યા. બાજ ચકલી પર ઝડપ્યા. મેઘની જેમ ગર્જના કરતા, વીજળીની જેમ તલવાર ચલાવતા તૂટી પડ્યા. એમણે તો જાણે બોડી બામણીનું ખેતર સમજી કાપવા માંડ્યું. મોગલો ઘાસની જેમ કપાવા લાગ્યા. ભાગો, મારા બાપ માર્યા એમ કહેતા મોગલો ભાગ્યા. પણ ભાગીને જાય ક્યાં? બે પડખે અફઘાનો કિલ્લેબંધી કરી વ્યૂહ રચી બેઠા હતા. મોગલો પાસે નાસવા માટે એક જ રસ્તો, અને તે પોતાના તોપખાના પાસેથી. સમરવીર મિર્ઝા હૈદરે પ્રસંગ ઓળખ્યો અને તોપો દાગવાનો હુકમ કર્યો. પણ કોના પર દાગે? નાસ્તા મોગલો જ એની આગળ આવી આવીને પડતા હતા. તોપનો ગોરો ફૂટે તો મોગલ સૈનિકોને જ વિંધી નાખે. મિર્ઝા હૈદરે તોપોના મોં ફેરવવા હુકમ કર્યો. પણ અફસોસ, મહા મહેનતે એકઠા કરેલા ભાબાપુ કરીને ચઢજા બેટા સૂરી પર, અલ્લાહ અચ્છા કરેગા એવી રીતે આવી મળેલા સૈનિકો મુઠ્ઠીઓ વારીને નાસ્તા હતા. નાસો, ભાગોનો પોકાર પડ્યો. પછી સૌ નસાય એમ નાઠા. પછી નાઠો સમર બહાદુર મિર્ઝા હૈદર. તોપો તોપોને ઠેકાણે રહી અને મિયા રફુ ચક્કર. પછી આવ્યો તાતી તલવાર ગુમાવતો તારદી બેગ. પણ એ બિચારોએ શું કરે? એણે વંજો માપ્યો. પછી આવ્યો હિંમતે બુલંદ બહેરામ ખાન. એણે નાસ્તા સિપાહીઓના બહેરા કાન પર બહાદુરીથી ઘણી શાનદાર વાતો ઝીકી. પણ ઘેટા ઘેટા જ રહ્યા. આમ તેમ જોઈને એ રવાના. શાહજાદો હિંદાલ, મિર્ઝા અસ્કરી અને શહેનશાહ હુમાયુ તો હતા જ નહીં. જીવતો નર ભદ્રા પામે એમ સમજી એ મેદાન છોડી ચાલ્યા ગયા હતા. મોટી મોટી તોતિંગ તોપો બિચારી મોં વકાસીને જોઈ રહી. સમ ખાવા એક ગોરોય ન ફોડ્યો. સુલતાન શેરશાહની ફતેથી મેદાન ગાજી ઉઠ્યું. શેઠાણી સાહેબા ઇન્સાફનો જય થયો. અને વિજયી પુરુષો ક્યાં રહ્યા? કુંદન દેવીને આ બધા કરતા આ વાત પ્રથમ જાણવી હતી. એમનું શું થયું એ ખબર નથી. સૈન્ય હજી પાછું ફર્યું નથી. ત્યારે તો હજી એની એ ચિંતા. વિજય તો મળ્યો, પણ એટલા સમાચારથી કંઈ સંપૂર્ણ આનંદ ઉત્સવ ન ઉજવાય. કઈ માતાનો બેટો, કઈ પ્રિયતમાનો પ્રીતમ, કઈ બહેનીનો વીરો, કયા બાપનો આધાર સમરાંગણમાં સૂતો, એ તો જ્યારે બધા પાછા આવે ત્યારે સમજાય. એ પણ આવશે, જરૂર આવશે. આ શબ્દો બોલતા કુંદન દેવીનો મીઠો અવાજ કંઈક ભારે બની ગયો. રાજધાનીમાં હર્ષની નોબતો ગડગડી રહી હતી. પણ કુંદન દેવી તો હજુ એના એ સમાચાર સાંભળવા કાન સરવા કરીને બેઠી હતી. ભૂતના પગ જેવી લાંબી લાંબી રાતો અને લાંબા લાંબા દિવસો મા મહેનતે પસાર થતા ચાલ્યા. ત્યાં તો વળી સમાચાર આવ્યા. કહેનાર કહેતો હતો, અરે ફતેહના મેદાનમાં ખરી કમાલ તો એ થઈ છે કે સુલતાન શેરશાહના પક્ષનો એક પણ માણસ મરાયો નથી. વાત શી કરવી, આ વખતે તો સુલતાન શેરશાહે મોગલોને હિંદ બહાર તગડી મૂકવાનો નિર્ણય કર્યો છે. એ રણ મેદાનમાંથી જ મોગલોની પાછળ પડ્યો છે. અરે બિચારા મોગલ શેરશાહ હુમાયુની દુર્દશાની તો શી વાત કરું. ભાગ્યો તો ભૂસેટીને, પણ માર્ગમાં જખમી ઘોડો જમીન પર પડી તરફડીને મરી ગયો. પાસેથી એક મહાવત હાથી હાંકી જતો હતો. બાદશાહે એને પોતાના હાથી પર લેવા વિનંતી કરી. વખતની બલિહારી છે, પેલાએ ઘસીને ના પાડી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, વારી વાત જેવું થયું. બાદશાહને ક્રોધ ચડ્યો, એણે ભાલાથી મહાવતને વિંધી નાખ્યો. પાસે જ એક હિજડો નાસ્તો જતો હતો, એને મહાવતની જગ્યાએ બેસાડ્યો અને આગળ વધ્યા. થોડે દૂર જતા નદી આવી, હાથી તરીને પેલે પાર ગયો. પણ કિનારાનું ચઢાણ બહુ જ ભારે, હિજડાને તે કંઈ હાંકતા આવડે. હાથી લપસ્યો, ગરીબનું નસીબ ગરીબ. દુર્ભાગી બાદશાહ પાણીમાં ગરોચિયા ખાવા લાગ્યો. પણ જેને રામ રાખે તેને કોણ ચાખનાર. અચાનક બે મોગલ સિપાહીઓની નજર પડી. એમણે પાણીમાં પાઘડી નાખીને બાદશાહને ખેંચી લીધો. અહીંથી બાદશાહ આગ્રા તરફ દોડ્યો. રસ્તામાં હિન્દાલને અરકરી મળ્યા. ત્રણેય ભાઈઓ આગ્રાના ખજાનામાંથી લેવાય તેટલી ધનદોલત લઈ લાહોર તરફ નાઠા. આશા હતી કે ત્યાં બેઠેલો ભાઈ કામરાન કંઈક મદદ કરશે. પણ શહેનશાહ કંઈ કાચો નહોતો. એણે પંજાબ સુધી તેઓનો પીછો પકડ્યો. પંજાબનો શાહ કામરાન પહેલાં તો બાંધવ ત્રિપુટીને જોઈ ભડકી ઉઠ્યો. હજી બધાની સાથે વાતચીત કરે છે ત્યાં તો શેરશાહ સૂરના ડંકા નિશાન ગગડ્યા. કામરાનના મોગલ સૈનિકો હિંમત હારી ગયા હતા. કામરાને પંજાબ શેરશાહને ચરણે ધરી સંધિ કરી કાબુલનો માર્ગ લીધો. પંજાબ તો પ્રવેશ દ્વાર, એટલે શેરશાહને તો કબજે કરવું જ હતું. એક પણ મોગલ બચ્ચો હિંદમાં ન પ્રવેશી શકે તેવી યોજના કરવાની હતી. લાહોર કબજે થયું એટલે ત્યાં છુપાયેલા બધા નાસવા લાગ્યા. મિર્ઝા હૈદર કાશ્મીરમાં ઘૂસી ગયો. હિન્દાલ અને અસ્કરી તો ક્યાં ભાગ્યા તેમાં કંઈ પત્તો જ નહીં. પણ આટલાથી શેર કંઈ જંપે તેમ નહોતો. એણે પંજાબનું એક એક નાકું મોગલો માટે બંધ કર્યું છે. લાહોરમાં તો એણે છડે ચોક કહ્યું છે કે આ શહેર દુશ્મનોને ખૂબ મદદ કરતા છે. હવે કોઈ દુશ્મનોને સાથ આપશે તો આખું શહેર વેરાન બનાવી દઈશ. ઉપરાંત કાશ્મીરને કાબુલથી પંજાબમાં આવતા રસ્તાઓ નમકની પહાડીઓને જ્યાં મળે છે ત્યાં તોફાની ગક્કર જાતિ વસે છે. અહીં જ આ ગક્કરોને વશ કરતા સાફુદ્દીન ગોરી શહીદ થયેલો. આ ભાગને કાબૂમાં રાખવા બરાબર કેન્દ્રમાં રોહતાસનો કિલ્લો મજબૂત બનાવવો શરૂ કર્યો છે. સેડરમલ ખત્રી નામના બાહોશ લાહોરવાસીની એના પર નિમણૂક કરી છે. આવતા આવતા ગ્વાલિયરમાં ભરાઈ રહેલી મોગલ સેનાને વશ કરવા વીર ઘેરો નાખ્યો છે. મુઠ્ઠીભર મોગલો ક્યાં સુધી ટકશે. અને આજે તો દિલ્હીના રાજ દરવાજે શહેનશાહ શેરશાહના ચોગડિયા ગાજી રહ્યા છે. ધામધૂમનો કંઈ પાર નથી. સૌ સલામત છે ને, કુંદન દેવીએ પ્રશ્ન કર્યો. હાજી, અહીં આવવાની ઘડીઓ ગણાય છે. રાજ્ય અભિષેકની ક્રિયા પૂરી થયા પછી તરત અહીં આવશે, તરત જ અહીં આવે. હે મારા દેવ, કુંદન દેવીએ એક છુટકારાના મોટા નિશાસા સાથે કહ્યું. અરે રે, અકર રહેલું સ્ત્રીનું દિલ કોણ પારખી શક્યું છે. જય પરાજયને પણ પોતાના માપતોલથી માપનાર માનુનીનો સંસાર જુદો જ છે. સુલતાન શેરશાહે તો જાણે અશ્વમેઘનો ઘોડો છૂટો મૂક્યો. એણે પ્રાંતે પ્રાંત, રાજ્ય રાજ્ય, શહેર શહેર ખબર આપી છે કે હુમાયુને સંગરનારને શેરશાહ માફ નહીં કરે. ઓણ બાંધે આવા ઉત્પાતી ઘોડાને ઘર આંગણે અને બાંધે તો શેરશાહની વિશ્વવિજયી સેના પાછળ કદમ બકદમ ઉઠાવતી આવી જ રહી છે. જલતી આગમાં હાથે કરીને કોણ હાથ નાખે? હુમાયુ કાં તો શેરશાહને શરણે આવે, કાં તો હિન્દને છેલ્લી સલામ કરે. એ બે સિવાય ત્રીજો માર્ગ એના ભાગ્યમાં હવે રહ્યો નથી. પતિ પત્ની 18. દિલ્હીશ્વર શેરશાહના રાજ્ય પર પ્રભાતનો તપસ્વી હજી હમણાં જ ઉગ્યો હતો. શરદનું ઊંડું ભૂરું આકાશ ચાંદીની છીપ જેવી વાદળીઓથી શોભી રહ્યું હતું. સરોવરની કમરો અને જળાશયના પોયણાઓએ હજી હમણાં જ ઉગાડ મીચ આરંભી હતી. લીલી વરિયાળી જેવું તાજું ઘાસ મનને આહલાદ આપતું હતું. આવે સમયે શહેરના વિશાળ લશ્કરી પ્રાંગણને વટાવીને એક ગજરાજ આગળ વધી રહ્યો હતો. એની પીઠ પર સુવર્ણ જડિત અંબાડી હતી ને એ અંબાડીમાં દેવદેવીની યાદ જગાડે એવું સશક્ત, સુંદર અને શોભતું સ્ત્રી પુરુષનું જોડું બેઠેલું હતું. કુદરતે રચેલી અજોડ જોડી સ્ત્રી પુરુષનું જોડું બેઠેલું હતું. કુદરતે રચેલી અજોડ જોડી જેવા તેઓ લાગતા હતા. જુવાનીનો તાજો રંગ બંને પર ઘેરો બન્યો હતો અને વનવગડાનો સ્વચ્છંદ વાયુ જ્યારે જ્યારે સુંદરીની કેસરિયા સાડીને ઉડાડવા યત્ન કરતો ત્યારે એક અવર્ણનીય રૂપશોભા જામી જ હતી. પુરુષનો ગૌર લાંબો ચહેરો, પીરની ફણા જેવા કાતિલ નયનો, વિશાળ છાતી, આજાન બાહુ અને કબૂતરની જેમ ફૂલેલું ગરું જોનારના દિલમાં ઘર કરી જાય તેવા હતા. સ્ત્રી અને પુરુષ વંશરી જોવામાં મશગુલ હતા, પણ હવાની સાથે નૃત્ય કરતો કેસરિયા સાડીનો પાલવ વારંવાર પુરુષના મુખને આચ્છાદી દેતો હતો. પાલવ લેવાને બહાને સ્ત્રી વારંવાર પુરુષના દેહને સ્પર્શ કરતી મલકાતી હતી અને એ વેળા બંનેની આંખો કોઈ સંગે મરમરના હોજમાં તરતી નાની નાની ચપર માછલીઓની જેમ નૃત્ય કરી રહેતી. કોમર એવી પૃથ્વીને પોતાના ચતુષ્પાદ નીચે દાખતો જતો ગજરાજ પણ સવારના શીરા પ્રકાશમાં કંઈક લહેરે ચડ્યો હતો. મોટા દેહમાં રહેલી નાની સી આંખો બંધ કરીને એ ઘણીવાર પ્રવાસ ચાલુ રાખતો લાંબો લાંબો માર્ગ દૂર દૂર સુધી નિરુધમી અજગરની જેમ વયો જતો હતો. માર્ગો તાજા જ બનેલા, સ્વચ્છ અને નિષ્કંટક હતા એટલે ગજરાજની ગતિને લેશ માત્ર ખલેલ નહોતી. માર્ગની બંને બાજુ દૂર ક્ષિતિજ સુધી વિસ્તરતા ખેતરો, બાગ અને બગીચાઓ હતા. માર્ગની પડખે પડખે આમ્રતરુ, આસોપાલવ અને લીમડા પીપરાના તાજા વાવેલા વૃક્ષ હતા. વચ્ચે વચ્ચે બોરસલી, ચંપા અને કદંબાના ફૂલઝાડો નાસિકાને તરબતર કરી નાખતા ખડા હતા. શેરશાહ દિલ્હીશ્વરની આ સીમાભૂમિ હતી. બાદશાહ તો બાગ બગીચાનો શોખીન હતો. વાવ કૂવાનો, નાના નાના હોજનો, નાના નાના રમણીય વાસસ્થાનોનો, વિહાર સ્થાનોનો રસિયો હતો. એના રાજ્યમાં હોંશે હોંશે ખેડૂતો ખેતી કરતા, મારી બગીચા રોપતા. હવે એ બંગાળ બિહારનો સુલતાન નહોતો, આજ તો એ ભારતખંડનો ભૂપ બન્યો હતો. એના રાજ્યમાં વાઘ બકરી હિન્દુ મુસલમાન એક આરે પાણી પીતા, કોઈને કોઈનો ભય નહોતો. નવ યૌવનાઓ મધરાતે વન પ્રમોદ માણીને નુપુર ઝંકાર કરતી નિર્ભય રીતે પાછી ફરતી. નવનિધિના માલિક વ્યવહારિયાઓ સોનું ઉછાળતા દેશ દેશ ફરતા રોષ અને પ્રતિસ્પર્ધી રાજાઓથી હતો વફાદાર રૈયત પર તો પ્યાર સિવાય એ કંઈ શીખ્યો નહોતો. એ રૈયત આજે ઠેર ઠેર બાગ લગાવતી હતી, ઉદ્યાન બનાવતી હતી, વાડ રચતી હતી, માર્ગ પરના વાંસના ઝુંડ, કેરના જૂથ, ઊંચા તાડ અને નારિયેરી દૂર દૂરથી ડોકિયા કરી જાણે સૌને આમંત્રી રહ્યા હતા. દૂર દૂર ઝરણાને કિનારે બેસી ઘેટા બકરા ચારતા ગોપ બારનો નિર્ભય પાવો અત્યારના વાતાવરણમાં સુધાર રસ પૂરી રહ્યો હતો અને હર આંકતા જુવાને ઉપાડેલું વિરહગીત આકાશની રમતી નાસ્તી વાદળીઓની જેમ વાતાવરણને ભરી રહ્યું હતું. નવા લગાડેલા આંબા વાડિયામાં ટહુકતી સરમાર કોયલો સ્વર માધુરીથી ઉગાડી પડી જતી હતી. ગજરાજ આગળ વધે જતો હતો. માર્ગમાં આવતા વિરામસનો, નિર્જર ગૃહો, લતા મંડપો, કુંજવનો, સુંદર વાવ તરાવો એ વટાવતો જતો હતો. સાથે સાથે બબ્બે માઇલ પર આવેલી ધર્મશાળાઓને સરાઈના પ્રવાસીઓનું પોતાની સુવર્ણ ઘંટોના ઘોષથી ધ્યાન ખેંચતો જતો હતો. ધર્મશાળાના પ્રાંગણમાં રમતા નાના નાના મોર અને સરાઈના આંગણમાં પોતાની સુવર્ણ ચંચુથી કણ ચણતા રાતી માંજરવાળા કુકડા આ મોટા પ્રાણીને જોઈ પાંખ ફફડાવી જય જયકાર સૂચવતા. મુસાફરોએ રસોઈ માટે સળગાવેલા અગ્નિનો ધુમાડો ગુજરાવ વર્તો ઊંચે ચડતો હતો. એ જોઈને દૂર દૂરથી આવતા મુસાફરો વિરામ સ્થાન નજીક આવ્યું સમજી થાકેલા પગ જોરથી ઉપાડતા હતા. ડાકિયો ટપાલ લઈ ગુગરા ધમકાવતો આગળ વધતો હતો. સંસારના સુખ દુઃખનો પોટલો માથે લીધો એટલે જાણે એના જીવનમાં નિરાંત જ નહોતી. માર્ગ માર્ગની ડાક ચોકીના ચોકીદારો પ્રવાસીઓને માર્ગની સલામતીના સમાચાર પૂછતા બેઠા હતા. સુંદર સમય, સુંદર વાતાવરણ, સુંદર હવા અને સુંદર પ્રકાશ, જળ સ્થળ સોસરવું જાણે કોઈ સરસાતાનું મોજું લહેરિયા ખાઈ રહ્યું હતું. કોક નવોઢાનું વેલડું, કોઈ અમીર ઉમરાવની સુવર્ણ પાલખી, કોઈ સાસોદાગરની વણઝાર ધીરે ધીરે વાતાવરણને અનુસંગ થઈ આગળ વધી રહી હતી. કેવી વંશ્રી, આ પેખીને મૂંગા મૂંગા કે બેસી રહેવાય છે? આંખના ઇશારાથી વાતો કરી રહેલી સ્ત્રી આખરે હારી. એણે સૌથી પહેલાં મૌનનો ભંગ કર્યો. પુરુષ માત્ર હસ્યો. એ હાસ્યમાંય સુંદર ઉત્તર ભરેલો હતો. શું રાત છોડવું ગમતું નથી? કોઈ યાદ આવી રહ્યું હશે. સ્ત્રીનો સદાનો કટાક્ષ થયો. હા, કુંદન ખરેખર એ યાદ આવી રહી છે. પુરુષે સ્વસ્થતાથી જવાબ વાર્યો. કોણ? બીજી કોણ વરી? એ ખૂબ સુંદર. વાહ, ખરેખર યાદ આવી રહી છે. ખૂબ સુંદર કોણ? કોણ યાદ આવી રહી છે? રાજકાજમાં પડેલા પુરુષો પ્રત્યે અવિશ્વાસી જોનાર સ્ત્રી ચમકી ઉઠી. કાવ્યપંક્તિ? કઈ કાવ્યપંક્તિ યાદ આવી રહી છે? પુરુષ માત્ર લુચ્ચા, સ્ત્રી હસી પડી. ભલે, હિન્દુ સંસારમાં તો લુચ્ચા પુરુષની પત્ની પણ લુચ્ચી જ કહેવાય ને. વારું, યાદ આવી રહી છે એક સુંદર કાવ્યપંક્તિ. તારા કરતાં પણ સુંદર, દેવસુંદરીનું વર્ણન કરતા જૂના પ્રાકૃત કવિએ ખરેખર ખૂબ સુંદર વસ્તુ કહી નાખી છે. શું કહે છે? અદ્ભુત કવિ કહે છે કે એ દેવસુંદરી કેવી છે? સૌ સાંભળો, આકાશના અંતરારે વિચરનારી, મનોહર રાજહંસીની ચાલે ચાલનારી, મસ્ત કટી પ્રદેશને પયોદરથી શોભાયમાન, પૂર્ણ વિકસિત પદમાં જેવા નૈનોવારી, ભરાવદાર સ્તનભારથી લચકાયેલી કમરવારી, સુવર્ણમણીની લટકતી કટી મેખલાથી કાંતિમાન, રૂમઝૂમતી ઘૂઘરીઓ સુંદર તિલક અને વલય વડે વિભૂષિત, પ્રીતિ કરનારનું અને ચતુર્જનના મનને હરનારનું દર્શન છે એવી નેત્ર વિશે કાજરની સુંદર રચનાવાળી, કસ્તુરી વગેરેની કપોળ સ્થળ પર કરેલી પત્રલેખાવાળી એવી એ દેવસુંદરી છે. પુરુષે પોતાનું સૌંદર્ય પરાયણ પૂરું કર્યું, અત્યારે અચાનક દેવસુંદરીની યાદ ક્યાંથી આવી? દેવસુંદરી પાસે હોય ત્યારે કોની યાદ આવે? કોણ? હું દેવસુંદરી? નહીં તો બીજું કોણ? પુરુષે મુક્ત હાસ્ય કર્યું. હા હા, પુરુષોની આ તો પુરાણી ચાલાકી છે. પુરુષ દેવ બનવા માટે સ્ત્રીઓને દેવસુંદરી બનાવે છે. સુંદરી પછી દેવની હોય, રાજની હોય કે સેનાપતિની હોય, એની બિચારી મહાભાગ્ય તે કેટલું? રાતે આકાશના તારા ગણવાનું, દિવસના પ્રહર ગણવાનું અને વર્ષના અંતે વિરહના મહિના ગણવાનું. કુંદન, તું કેમ નાખુશ છે? કંઈ મારો ગુનો? ગુનો માત્ર એટલો જ? રાજકાજ છોડી દો, ફરીથી વેપારી બનો. એકવાર માનવીની લોહી ચાખી ગયેલો વાઘ હાથ બહાર થઈ જાય છે. મારે સ્વામી જોઈએ છે, મને શહેનશાનો ખપ નથી. બીજી સ્ત્રી હોત તો તમારા અલંકાર, જર ઝવેરાત, સત્તા મર્યાદા જોઈને ખુશ થઈ જાત, ઘરેણાના પટારા જોઈ મોં બંધ કરી બેસી રહેત, પણ હું તેવી નથી. મેં તો રણક્ષેત્રના રશિયા પુરુષોની અનેક રજપૂતાણીઓ જોઈ છે. બિચારી સવામણ સોને શણગારાય, પણ અંતરમાં જુઓ તો ઉકરતો લાવારસ ખતબતતો હોય. એ બિચારી સીતા વનવાસ વાંચે, દ્રૌપદી હરણ વાંચે, નરદમયંતીનું આખ્યાન વાંચે અને દાડા કાઢે. દાસ દાસી હજરા હજુર હોય, પણ માંગતા દૂધ મળે, તીર માંગતા હરી મળે, એક માંગતા અનેક હાજર થાય. પણ ગાંડા લોકો નથી જાણતા કે સ્ત્રીને મને એની કશી કિંમત નહીં. અંતરનો સાહેબો આગણે હોય તો એને તો પ્રૌરવ નરક પણ સ્વર્ગ થઈને ઊભું રહે. મહાભારતમાં પોતાના પિતા માટે મત્સ્યગંધાનું માંગું કરવા ગયેલ ભીષ્મને પેલા માછીમાર શું કહ્યું હતું તમે તો જાણો છો. ભીષ્મે એને રાજકુળના આડંબરની, એની સુખ સાહેબીની, એના સ્વર્ગતુલ્ય સુખોની વાત કહી. ત્યારે એ કુદરતના બાર માછીમારે ચોખ્ખું મોં પર ચોપડાવતા કહ્યું કે મહારાજ, શેખી કરશોમાં શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વેચ્છાથી પ્રાણીઓનો ઘાત કરનાર ક્રૂર માણસો અને કારાગાર અધિપતિઓ સુપાત્રમાં દાન કરવા થકી મરીને રાજાની રાણી થાય છે. આ તો જરા લાંબી પોરી વાત થઈ. હું અને પિતાજી એક જ વાત કરીએ છીએ. સ્વધર્મ પારો, વૈશ્યને વૈશ્યનો અને ક્ષત્રિયને ક્ષત્રિયનો ધર્મ અદા કરવા દો. એમ હોત તો શું જોઈતું તું? આ સાચા ક્ષત્રિયો ક્યાં છે? છે એ ક્ષત્રિય ધર્મ ભૂલ્યા છે. વૈશ્ય પણ ક્યાં છે? છે એ વૈશ્ય ધર્મ ભૂલ્યા છે. દેવી પારે તેનો ધર્મ, આજે સાચા ક્ષત્રિયો જ ક્યાં છે? એ હોત તો આ પરદેશીઓ જય મેળવી જાત. કુંદન, તું સ્ત્રી છે, પુરુષના દિલમાં સુતેલા પૌરુષના દેવને તું શું સમજે? તમારી દુનિયા ઘરની ચાર દિવાલોની વચ્ચેની, પુરુષાર્થીને તો આખી પૃથ્વી ઓછી પડે. હું હિન્દુસ્તાન પર નજર નાખું છું અને મારું દિલ ભરી જાય છે. અરે એક યુમાયુ જેટલી એક શેરશાહ જેટલી સમરવીરતા આટલા બધા ક્ષત્રિય કુલાવત સમોમાં નથી. રામ અને કૃષ્ણના પૂજારીઓની સી હાલત છે. તેમની મૂર્તિને દિવસમાં 10-10 વાર નમસ્કાર કરીને, રામાયણ ને મહાભારતનું પારાયણ કરીને એમનામાં પૌરુષનો દેવ જાગતો નથી. અને ધરતી તો કુંવારી કન્યા છે, કુંવારી કન્યાના 100 વર કોઈને કોઈ વર તો પસંદ થવાનો જ. રાજપૂતો એ સ્વયંવરમાં જીતી શકે તેટલા સમરવીર રહ્યા નથી. કોક પરદેશી જ સ્વયંવરમાં વર મારા પહેરશે, પછી એ પરદેશમાંય મોહમ્મદ ગજનવી, શહાબુદ્દીન ગૌરી, અલ્લાઉદ્દીન ખિલજી કે સિકંદર લોદી ન બેસી જાય. એટલી તકેદારી રાખવી સી ખોટી. આ પરદેશીઓના હાથે શાસ્ત્ર જરવાય, સ્ત્રીની શિયર જરવાય, ધર્મ અને કર્મ જરવાય, મંદિરો અને મૂર્તિઓ જરવાય, એટલું થાય તો ગંગા નાયા. આપણા આ પુરાણ પાઠીઓ અને વેદ પાઠીઓ, આ ચંદ્રવંશીઓ અને સૂર્યવંશીઓ ગજનીના બજારમાં 2 રૂપિયે ન વેચાય, એટલું થાય તોય ઘણું છે. આપણા ચૌહાણ, રાઠોડ, ચાલુક્ય, ચંદેલા, સેન, કછવા, પરમાર અને ગોહિલો જે ન કરી શક્યા, એ કુતુબુદ્દીન જેવાએ 125માં કરી બતાવ્યું. એટલે આજે તો સ્ત્રીના શીલ રહે, માનવોનો ધર્મ રહે, દેશનું ધન દેશમાં રહે, એટલું કરવું એ જ ઘણું કર્યા બરાબર છે. કુંદન, તું તારા હેમને નિરસ નઠોર માને છે. આવી દેવસુંદરી જેવી સ્ત્રી દીકતો વેપાર આસોપાલવની ઘેર ગંભીર છાયા જેવા પિતાજી, યુવરાજ જેવો હોનહાર પુત્ર, આવું સ્વર્ગીય કુટુંબ સુખ છોડીને દિવસો સુધી બહાર રખડવાનું રઝરવાનું કોને ગમે? પણ મેં જુદા પાણી પીધા છે. હું મરજીવાઓ વચ્ચે મોટો થયો છું. મને ઘણી વાર અંતરમાં પોકાર પડે છે. મને ઝવેરીને જાણે કોઈ મનુ મહારાજના વાક્યથી પડકાર કરે છે. શસ્ત્રમ દ્વિજાતિ બિયગ્રાહ્યમ ધર્મો યત્ર પુરુષોદ્યતે. ધર્મનું રુંધન થાય ત્યારે દ્વિજાતિએ શસ્ત્ર પકડવા. આ જ ધર્મનું રુંધન થયું છે, માટે વૈશ્ય અને બ્રાહ્મણો શસ્ત્ર ગ્રહણ કરવા જોઈએ. હેમરાજજીએ દિલની બરતરા ખુલ્લી મૂકી હતી. પતિ પત્ની ઘણે દિવસે એકલા મળ્યા હતા અને હૈયા ખુલ્લા કર્યા હતા. ગજરાજ સુવર્ણ ઘંટા વગાડતો માનીતા માલિકોને લઈને આગળ ને આગળ વધે જતો હતો. બાલ સૂર્ય તેજસ્વી થતો આવતો હતો. કુંદન દેવીના વિશાળ બાલ પર બાંધેલી દામણીના હીરા સૂર્યમણી સાથે સ્પર્ધા કરી રહ્યા હતા. પણ એક હિન્દુ ઉઠીને મુસલમાનની મૈત્રી કરે, એના જય પરાજયમાં મદદ કરે? જેઓ તમને છુપી રીતે આ જાતના કામકાજમાં પડેલા જાણે છે તેઓ ઘણીવાર આવી ટીકા કરે છે. શેરશાહ ગમે તેવા તોય પઠાણને મિયાં ને મહાદેવને કેમ બનશે? કુંદન, સાચી વાત છે, પણ વાત કરનારા નથી જાણતા કે અમારી મૈત્રી દિલની છે, પૂર્વજન્મના ઋણાનું બંધની છે. હું એને નિરખું છું અને મને રાજા ભોજ યાદ આવે છે. સગો મા જણ્યો ભાઈ યાદ આવે છે. એને જોઉં છું અને હિન્દુ મુસલમાનના ભેદ વિસરી જાઉં છું. એના જેટલો ઉદ્દમી, ખંતવાન, ચારિત્ર્યશીલ, બહાદુર બીજો એક પણ રાજા આજે મારી નજરે ચડતો નથી. અને સુંદરી ઇતિહાસ તો તે ક્યાંથી વાંચ્યો હોય? મેં તો દિવસો સુધી ધર્મશાસ્ત્રની જેમ એને ગોખ્યો છે. મોહમ્મદ ગજનવી અને શહાબુદ્દીન ગોરીએ જે દિવસે હિન્દના રાજાઓને પછાડ્યા તે પછી આજ સૈકાઓ વીતી ગયા. એકે બહાદુર હિન્દુ બહાર આવ્યો? કોઈને સર્વભૌમ સત્તા સ્થાપવાના સપના આવ્યા. સૌએ પોતાના નાના નાના રાજ્ય સંભાળ્યા અને કહે કે વગર કહે પરદેશીઓના હાથ મજબૂત કર્યા. પ્રજામાં પ્રાણ હોય તો પરદેશીઓએ દેશી બની જાય. ઋષિક, તુખાર, શક, હુણ, કુશાન પરદેશીઓ જ હતા. એમણે હિન્દુસ્તાન જીત્યો પણ જીવંત હિન્દુ પ્રજાએ એમને જીત્યા. તેઓએ તેમને હિન્દી બનાવી દીધા. તમારામાં પ્રાણ હોય તો તમે મુસલમાનોને શક કુશાનની જેમ તમારામાં મેળવી શકો છો. દૂધમાં પડતી સાકર પરદેશી તત્વ નથી અને હોય તો પણ એ તત્વથી તો ઓર મીઠાશ જામે છે. એમનાથી ઘૃણા કરે હિન્દુસ્તાન જીતી નહીં શકાય, એ અનિવાર્ય બન્યું છે. સમયસૂચક પ્રજાએ એનાથી હાથ મિલાવી આબાદી માટે યત્ન કરવો ઘટે. કુંદન મારો શેર એવો છે કે હિન્દના સિંહાસને એવો કોઈ પરદેશી આવ્યો નહીં હોય અને આવશે નહીં. પણ ધર્મ તો જુદો ને. કુંદનદેવી દિવસોથી મનમાં જામેલા શંકા કુશંકાના જાળા તોડતી હતી. ધર્મ જુદો હોય તેથી શું થયું? શૈવથી વૈષ્ણવ ધર્મ જુદો નથી, વૈષ્ણવથી બૌદ્ધ ધર્મ જુદો નથી, બૌદ્ધથી જૈન ધર્મ જુદો નથી. એક ધર્મવાળાએ બીજા ધર્મવાળા ઉપર ક્યાં ઓછા અત્યાચાર કર્યા છે? શૈવ વૈષ્ણવોના બૌદ્ધ જૈનોના રક્તપાતોથી તો ઇતિહાસના પાનાના પાના ભર્યા છે. શતાબ્દીઓ સુધી તેઓ ઝઘડ્યા પછી ઠંડા પડ્યા અને સમજ્યા કે ધર્મને ઝઘડાનું કારણ ન બનાવવું. આપણું હિત ધર્મ ભેદ હોવા છતાં મનભેદ રાખવામાં નથી અને એક બન્યા. એક દાડો હિન્દુ મુસલમાનનું પણ એમ જ બનવું અનિવાર્ય છે. બાકી કુંદનદેવી રાજકાજમાં તો ધર્મનું બાનું છે, એમાં તો બાપ બેટાનો નથી, બેટો બાપનો નથી. અને જો ધર્મ એક જ હોવાથી ઉન્નતિ થતી હોત તો આપણા અસંખ્ય રાજવીઓ એક થઈને દેશના દુશ્મનો સામે ઊભા રહ્યા હોત. ધર્મથી એકતા થતી હોત તો ચંદ્રવંશી અને સૂર્યવંશી, રાઠોડ અને ચૌહાણ, કચ્છવાહા અને પરમાર અને તેવી રીતે ગજનવી અને ગોરી, ખિલજી અને ગુલામ, મોગલ અને અફઘાન, સામાની અને તાતર એકબીજા સાથે લડતા ન હોત. અમને સ્ત્રીઓને લાંબી સમજણ ન પડે, જે મંદિર તથા મૂર્તિઓ તોડે, માણસોને વટલાવે, સ્ત્રીઓનું શિયર ભ્રષ્ટ કરે એને આપણો સાથ ન હોય. સાચું કહ્યું. અને સુંદરી, એવો વખત આવશે ત્યારે આ હેમરાજ ત્યાં ઊભો નહીં હોય. બાકી તો દરેક વિજેતાએ વતી ઓછી રીતે જીતાયેલી પ્રજા પર જુલમ કર્યા જ છે. અલબત્ત જુલમના પ્રકારોમાં ફેર હશે, પણ મારી દ્રષ્ટિએ જુલમ કરનાર કરતાં જુલમ સહેનાર પ્રજા જ એ માટે વધુ ગુનેગાર છે. પ્રજા જુલમ સહન કરે જતી હોય તો જાલિમને જુલમ કરવાની મજા આવવાની જ. હું તો પ્રજાના પ્રાણ વિકસાવવા માંગુ છું. વિધાતાના લેખ મિથ્યા કરનાર તમે અને હું કોણ? એ તો એણે જેમ ધાર્યું હશે તેમ થશે. એ જેને રાજા બનાવવા ધારશે એ રાજા બનશે, રંક બનાવવા ધારશે તે રંક બનશે. કુંદને સ્ત્રી સહજ વાત કરી. એના દિલમાં ઘર કરી રહેલા પોતાના પ્રિયતમ માટેના સંદેહોનું સમાધાન થયું હતું. જો એમ હોય તો દુનિયામાં કોઈ એક નિષ્ઠાથી કામ કરે નહીં, સૌ વિધાતાના મોં સામે જોઈને બેસી રહે. કુંદન, વિધાતા પણ નમાલાઓને મદદ કરતી નથી. વિધાતાનું સ્થાન માનવ યત્નના ઉત્તરાર્ધમાં છે. પૂર્વાર્ધમાં તો સદા પુરુષાર્થની જ પૂજા થાય છે. પુરુષાર્થના પાપ તો કેટલી વાર ભારે બની જાય છે, તેમાં પણ ખાસ કરીને રાજકાજમાં પ્રવેશેલાના. કુંદન, તું સાચું કહે છે, એટલે જ કહ્યું છે ને, રાજા કાં તો નરકેશરી કાં તો નરકેશ્વરી, પણ એટલું યાદ રાખ કે રાજપદના પાપ જેમાં ઓછા નથી એમ પુણ્ય પણ ઓછા નથી. રાજા જેટલો પ્રજાનું કલ્યાણ કરનાર પણ કોઈ નથી, તેમ અકલ્યાણ કરનાર પણ કોઈ નથી. કુંદન, જો મારો ઠંડા મિજાજનો આ હવા પણ વાત વાતમાં ફૂંફાડા મારે છે, એને તો મેં આગનો તણખો બનાવેલ છે. બંગાળ બિહારની ગજસેનામાં બીજો હવા નથી, એને તારા ઘરનું શાંત વાતાવરણ ગમશે? હેમરાજજીએ વાત બદલી. નહીં ગમે, મને તો સંદેહ છે કે આ યુગરાજને કે યુગરાજના બાપને પણ ગમશે કે નહીં. દેવી, યુગરાજ કે હવાને ગમે કે ન ગમે એ વિશેનો તારો સંદેહ સાચો હશે, પણ હેમરાજને તો ગમશે જ. કેમ? એનું કારણ છે. શું કારણ છે? હેમરાજની પાસે કુંદન છે, ને હેમરાજે કુંદન દેવીના પગ પર અજાણી રીતે ચૂંટી ખણી લીધી. સુંદરી હસી પડી. એ હાસ્ય પણ પ્રેમના અમૂલક મોતી વેરી રહ્યું. રાજકારણમાં પડેલાને શું પિતા અને શું પુત્ર અને શું પત્ની, જવા દો એ વાત. યુગરાજના લગ્ન માટે પિતાજી ઉતાવળ કરે જ છે, પણ મેં ના પાડી છે. દીકરો ઘેર રહી ઘરનો ધંધો ચલાવે તો જ એના લગ્ન કરવા કહ્યું છે. મારે કોઈની દીકરીને કુવે નાખવી નથી. એમાં દીકરીને કુવે નાખવા જેવું શું? આ જમાનામાં યુગરાજ જેવો વર ક્યાંથી મળે? રાજકાજમાં રઝળતા ફરતા સોનાના વરને પણ શું પૂજવાનો? મારે કોઈ બિચારી પારેવડીના ઉના નિશાસા નથી લેવા, એ તો હું જ. તું જ ગાંડી, કુંદન પગલી, હેમરાજે મુક્ત હાસ્ય કર્યું. હસવું જ આવે ને. પારકાની દીકરીનો ભવ બરે એમાં તમને હસવું જ આવે ને. તમારે દીકરી હોત તો બધી સમજ પડત, તો મારે દીકરી કેમ નથી? મને એ જ અફસોસ છે. એને હું કોઈ સમરવીર શોધીને વરાવત. કુંદન, હું પૂછું છે કે મારે દીકરી કેમ નથી? મુસદ્દીવીર પ્રેમાર પત્ની પાસે ગેલા કાઢવા લાગ્યો. કુંદન કંઈ જવાબ આપવાને બદલે શરમથી લાલચોર બની ગઈ. એ મૃદુ મૃદુ હસી પડી. એણે ધીરેથી હેમરાજજીના મોં પર થપાટ મારી. હાથના કંકણો સુંદર સંગીત સર્જી બેઠા. આસપાસ એકાંત હતું અને હાથીના હોદ્દામાં બેઠેલા ના આ વિષમભાલાપમાં ખલેલ કરવાનું પાપ વહોરનાર કોઈ ત્યાં નહોતું. ગજરાજનો વેગ કંઈક ધીમો પડ્યો હતો. થોડે દૂર રસ્તા પર એક ટોરું નજરે પડતું હતું. સાથે ગાડા, ઊંટ, હાથી અને મજૂરોની હાર મારા હતી. હેમરાજજીએ હાથનું નેજું કરીને એ તરફ જોયું. કોઈ લૂંટફાટ કરનાર તો નથી ને? કુંદન દેવીએ હેમરાજજીને તાકીને તે તરફ જોઈ કહ્યું. દિલ્હીશ્વર શેરશાહના રાજ્યમાં એ અશક્ય છે, હેમરાજજીએ કહ્યું. હવાએ પણ ઉત્સુકતાથી વેગ વધાર્યો. જોત જોતામાં તેઓ નજીક પહોંચી ગયા અને તરત જ સમજાઈ ગયું કે બાદશાહ શેરશાહની બાપીકી જાગીર સહસરામમાં એક મકબરો કબરગાહ બંધાય છે. તેની સામગ્રી લઈ જનારી એ મંડળી છે. કુંદન, તેને તો મારા શેર માટે કંઈક પૂર્વગ્રહ છે, પણ તને શી ખબર કે એ કેવો અદ્ભુત આદમી છે. તાજપોશીની જ રાતે એની પાસે રજૂ થયેલી હુમાયુની રૂપરૂપની રંભા જેવી બંદીવાન બેગમને એણે બેન કહીને સંબોધી અને એ નીચ કૃત્ય કરનાર સેવકોને કહ્યું કે શેરશાને મોતનો ને ખુદાનો ખોફ છે. મારા રાજ્ય આરોહણની યાદગીરી આ રીતે નહીં, પણ મારો મકબરો બનાવીને રાખો, જેથી હર હંમેશ મને કોઈ પણ કૃત્ય કરતા યાદ આવ્યા કરે કે મારે પણ એક દાડો પાક પર્વત દિગરના દરબારમાં જવાનું છે અને એને જવાબ દેવાનો છે. સુંદર, આવી જ ભાવના આપણે ત્યાં છે. કહ્યું છે ને કે ગૃહિત્યુ કેશેષુ મૃત્યુના ધર્માચરેત, મૃત્યુ હાથવેતમાં છે એમ સમજી ધર્મનું આરાધન કરવું. વાલા, મને તમારા શેર માટે પહેલાંના જેવો પૂર્વગ્રહ હવે રહ્યો નથી. દેવી, જેવો અદ્ભુત એ શેર છે એવો અદ્ભુત આ મકબરો બનશે. શિલ્પ સ્થાપત્યનો તો એ ઉપાસક છે. મુસલમાન ધર્મના નિયમ પ્રમાણે એણે આ જમીન યોગ્ય બદલો આપીને મેળવી છે. જાગીર તો એની જ, પણ આવા કામ માટે અન્યાયથી મેળવેલી ભૂમિ ન ચાલે એવો આપણા શાસ્ત્રની જેમ એમના શાસ્ત્રમાં પણ નિયમ છે. ચારે તરફ સુંદર ખાઈ ખોદાવી છે અને અંદર મકબરો ખડો કર્યો છે, એટલે બહાર મુસલમાની સ્થાપત્ય અને અંદર હિન્દુ બાંધણીનું મિશ્રણ કર્યું છે. દિલ્હી, બગદાદ અને મુલતાનના કડિયા કારીગરો એમાં કામ કરે છે. સમરકંદ એશિયાઈ તુર્કસ્તાનથી ગુમ્મટ બાંધનારા તેડાવ્યા છે. કનોજ બગદાદના જળતર કામ કરનારા આવ્યા છે. સિરાજથી લહિયા આવ્યા છે. શિલ્પ સ્થાપત્યનો એ અજબ શોખીન છે. કારીગરોના ટાંકણા સુંદર ભાત પાડી ઉઠે એ માટે એણે ગુજરાત અને જયપુરથી આરસ મંગાવ્યો છે. પંજાબની ખાણોમાંથી સૂર્યકાંત પથ્થર મોં માંગ્યા મૂલ આપીને આણ્યો છે. ઉપરાંત આગ્રા નજીકનો રાતો પથ્થર મંગાવ્યો છે. ગોવારકોંડાથી હીરા, બુંદેલખંડથી પન્ના, ખંભાતથી અકીક, ઈરાનથી અબરખ ગોમેદ મંગાવ્યા છે. સોનાના કમાડો, રૂપાના રવેશો અને સુખડના કઠેડાઓ રચાયા છે. દેશ દેશથી સામગ્રી આવતી જ જાય છે. નિષ્ણાંત કારીગરોની ભરતી થયા જ કરે છે. સૂરના ઝાડ, ભાતભાતના ફૂલઝાડ અને સુગંધી ફૂલછોડ, સંગેમરમરના હોજ અને ચારે તરફ સુંદર પ્રભાત અને સંધ્યાની સુરખીમાં તરંગ વલીઓ જન્માવતી પરીખા ખરેખર દર્શનીય છે. હેમરાજે મકબરાના બાંધકામનો ખ્યાલ આપ્યો. સુંદર કલ્પના છે. નિરાતની નીંદ ન લેનારા બાદશાહોને જીવતા નહીં તો મર્યા પછી આરામ તો જોઈશે જ ને. નિરાત કુંદન, નિરાત માનવીને નકામો બનાવે છે. નિરાતે તો ભારત વર્ષનું નખો દ્વાર્યું છે. મારું ચાલે તો 100 વર્ષ સુધી હું કોઈને નિરાતની નિંદરથી સુવા ન દઉં, નિરાતના પેટથી ખાવા ન દઉં. નિરાત સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત કે અશોકને હર્ષ સાથે ગઈ. વારું, તમે તમારી આ વાત બંધ કરો. જુઓ, દૂર દૂરથી આપણું વિરામ સ્થળ આવ્યાના ચિહ્ન દેખાય છે. હવાની ગતિ ધીરી પડી હતી. અત્યાર સુધી કેવળ પંથ કાપવામાં સમજનાર આ પ્રાણી હવે કંઈક ગર્વભેર ચાલવા લાગ્યું. માટીના સુંદર આડ રસ્તે અહીં જવાતું હતું. વગડાઉ ફૂલોને જંગલના હરિયારા ગૌચરો મનને આનંદ આપતા હતા. કુંદન, જાણે હું સાધુ થવા જતો હોઉં એમ લાગે છે. તમને રાજસન્યાસી બનાવવાના છે. હજી રાજકાજના થોડા ઘણા ઝેરી જંતુઓ તમને ઘેરી રહ્યા છે. ટૂંક સમયમાં એ પણ નાશ પામશે. બંગાળનું આ એક સુંદર ગામડું હતું. બંગાળના સુબાની નોકરી છોડ્યા પછી શ્રેષ્ઠી રાજ્યપાલજી આ સુંદર વંશ્રીથી ભરેલા ગામમાં આવીને વસ્યા હતા. નિવૃત્તિ, આત્માની શોધ અને તત્વચિંતન એમના પ્રિય કાર્ય બન્યા હતા. એ નાની એવી હવેલી જેવા મકાનના આગળના નાના એવા ઉદ્યાનના અગ્રદ્વાર પર ઊભા ઊભા પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા. યુગરાજ અને બીજા દાસદાસીઓ તો ગઈકાલે જ આવી ગયા હતા. દ્વાર ઉપર લટકતી જાય જુઈ માલતીની વેલીઓ ધીરા ધીરા પુષ્પો વેરતી શ્રેષ્ઠી રાજનું સન્માન કરતી હતી. શાહી રૂઆપથી આવતો હવા હવે સ્પષ્ટ દેખાતો હતો. ગામના શ્વાન સમુદાયના ભસવા સામે એ અજબ સ્વાસ્થ્ય દાખવી રહ્યો હતો. વારે રાજરંગ ગરીબ ગાય જેવો આ હવા પણ રાજરંગમાં પડી બદલાઈ ગયો. જુઓ તો ખરા એની મસ્તી. જનાવરની આ દશા થાય તો માનવીનું શું? પુત્રનું સ્વાગત કરવા શ્રેષ્ઠી રાજપાલજી દરવાજે ખડા હતા. એમણે હવાનો શાહી રૂઆપ જોઈ મસ્કરી કરી. હવા દ્વાર પર આવી નીચે બેસી ગયો. હેમરાજે એક છલાંગે નીચે ઉતરી પિતાજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. ચિરંજીવ પુત્ર કુંદનદેવી શર્માથી ધીરેથી મુખ નીચું કરી હાથ જોડતી અંદર ચાલી ગઈ. અષ્ટપુત્રા ભવ. વૃદ્ધે અંતરથી આશીર્વાદ આપ્યો. વંશવેલીના અનંત ફૂલડાની ફોરમનો એ વૃદ્ધ શ્રેષ્ઠી રસ્યો હતો. રજપૂતાઈના રજકણો 19. દિલ્હીના શાંત આકાશમાં ફરીથી પવનવેગી ગોળા હણહણવા લાગ્યા હતા. વીજળીના ચમકારા અને વાદળની ગર્જનાઓ કાન ફાડી નાખવા લાગી હતી. ઘોડા પર જીન હાથીઓ ઉપર અંબાડી અને ઊંટ પર ખોગીરો મંડાવા લાગ્યા હતા. આકાશની બલાઓ ફરીથી પૃથ્વી પર ખેંચાઈ આવવાની હતી. કારણ કે હિન્દ સ્વામી શેરશાહ રજપૂતાઈને નાથવા મેદાને જંગમાં ઝુકાવતો હતો. એની રાજનીતિ પોકારી પોકારીને કહેતી હતી કે ઉગાડું રહી ગયેલું એક દ્વાર બીજા 10 દ્વાર ઉગાડી દેશે. મોગલોને હિન્દમાંથી આંકી કાઢ્યા પણ હજી એક પ્રચંડ શક્તિ હિન્દમાં વેરાયેલ પડી હતી અને તે રજપૂતાઈ. મોગલો કરતાં એનો ડર ભારે હતો. જોકે હિન્દની ધરતી પર પ્રસરેલા રજપૂત રાજ્યોનું ઝીણવટથી અવલોકન કરનાર તો તરત કહી શકે તેમ હતું કે શહેનશાહ શેરશાહનો આ સંદેહ માત્ર હતો. મરુભૂમિના અનંત રજકણો જેવી રજપૂત શક્તિના આજ કોઈ ડગરચી દિવાલો ખડી કરી શકે તેમ નહોતું. અલબત્ત લશ્કરની કોઈ કાલે વણઝારોની વણઝારો સેનાની સેનાને ભરખી જવાની ધરખમ તાકાત ધરાવનાર એ રજકણો પ્રલયના નાના નાના રૂપ હતા. એ એકઠા મળે તો એક સંપની બત્તી ચેતાવે તો એ જિંદા દિલી, એ પૌરુષ, એ સમર્પણ ભાવના એક બને તો જંગે મર્દ. શેરશાહનો અનુભવ કહેતો હતો કે તો સંસાર વિજયી સૈન્યોના છક્કા છૂટી જાય. ગજનવી ગોરી કે બાબર જેવાને ભારે પડી જાય. એક રજપૂત એક કિલ્લા જેવો બરવાન અને એક રજપૂતાણી આગના ભડાકા જેટલી તાકાતવાન હતી. પણ આ રજકણોનો ઢગ રચી શકાય? છૂટા સ્વચ્છંદ મનસ્વી રીતે વર્તતા આ રજકણોમાં એકત્ર થઈ શકે તેવી સંદિગ્ધતા આણી શકાય? પણ એ પ્રશ્ન આજે વર્ષોથી વ્યર્થ હતો. નહીં તો એ રેતીના કણ સમૂહના ઢગ માત્ર રચાયા હોત તોય દુશ્મનોના દારૂગોરા નિરર્થક થાત. એ વ્યર્થ લાગતો પ્રશ્ન શંકાનું સ્વરૂપ લઈને દુરંદેશ શહેનશાહના દિલમાં આવી વસ્યો હતો. એના વિશાળ સામ્રાજ્યના દક્ષિણ પાલવ પરના રજપૂતાના માલવા બુલેનખંડ કાબુબારના રાજ્ય હતા. મારવાડનો રાજા માલદેવ પશ્ચિમ હિન્દની મહાન શક્તિ બનતો જતો હતો. બીજી તરફ મારવાનો રાજા પૂર્ણમલ શૌર્યના નમૂના તરીકે વખણાતો હતો. મારવાનો રાજા પૂર્ણમલ અને મારવાડનો રાજા માલદેવ આ બે એક સંપ થઈ એક બને તો દુરંદેશી શેરશાહને લાગ્યું કે એમ બને તો રાણા સાંગા અને રાજા મેદની રાજનો કિસ્સો ફરીથી ઊભો થાય અને બાદશાહ બાબરની જેમ એ કિસ્સો ખતમ કરતા નેવના પાણી મોંભે ચડે, દુશ્મનને દર્દ બંને જાગતા દાબ્યા સારા. હુમાયુને હિંદને બહાર ધકેલીને એના સૈન્ય પાછા ફરતા હતા. ગ્વાલિયર રણથુંભરનો કિલ્લા ફતે કરીને સેનાપતિઓ દિલ્હી બની આવતા હતા. સેનાપતિ ખવાસ ખાન બંગાળના રોહતાસ કિલ્લામાં હજી છુપા છુપા સરવરતા શત્રુઓના સંહાર માટે સજજ બેઠો હતો. ત્યાં ખુદ શહેનશાહના નાના પુત્ર જલાલ ખાનના સેનાપતિત્વ નીચે લશ્કરો મધ્ય હિન્દના પ્રદેશો ખૂંદવા લાગ્યા. એકાએક રાયસેનના કિલ્લાને ઘેરો ગાલવામાં આવ્યો, પણ કદી વીંછીનો આંકડો નમે તો રાજપૂત વીર નમે. બહાદુર જલાલ ખાન હાલ અનુભવી પાછો ફર્યો. બેટાની જગા બાપે લીધી. આખરે મર્દોની મૂછોના પાણી ઉતારનાર શેરશાહ ભયંકર કોપ સાથે મેદાનમાં આવ્યો. કંઈ વાંક કંઈ ગુનો માલવરાજ ઠાકોર પૂર્ણમલે દૂત મોકલી પૂછાવ્યું. અવશ્ય, ઠાકોરને માથે તો અમત છે, એણે નિર્દોષ મુસલમાન ઔરતોને કેદ રાખી છે. ઠાકોર પોતે ગુનાની સફાઈ માટે હાજર થાય, એક રજપૂત રાજા સામે પગલે હાજર થાય એ કેમ બને? અસંભવ. છતાં ઠાકોરને સિંહ છંછેડવો નહોતો. એણે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે 600 હાથી ભેટ મોકલી આપ્યા. પણ આથી તો શહેનશાહના ક્રોધમાં વધારો થયો અને સૈન્યનો હલ્લો કરવાનો હુકમ આપ્યો. જબરજસ્ત હલ્લા શરૂ થયા, પણ સામેથી એટલા જ વીરત્વથી જવાબ મળવા લાગ્યો. અફઘાન સૈન્ય રજપૂતોની જવામર્દી સામે પાછા ડગ ભરવા માંડ્યું. પણ શેરશાહના વિજયો એકલી સૈન્ય શક્તિ પર નિર્ભર નહોતા. મુત્સદ્દી વટ પણ એમાં હાજર જ રહેતી. ઘેરો લંબાયો. શત્રુને ભૂખે મારી કબજે લાવવાની તરકીબો શરૂ થઈ. 1, 2, 5, 7 મહિના વ્યતીત થઈ ગયા. નાકાઓ અને રસ્તાઓ બંધ હતા. રાયસેનના ભંડારોમાં અન્ન ખૂટ્યું. નવાણના પાણી પાતાળમાં ગયા. બંદૂક તોપનો દારૂગોરો ખૂટ્યો. દુશ્મનોનો દુશ્મન મિત્ર બનીને મદદે આવે એમ નહોતું. સૌ સમાચાર સાંભળીને સમસમી રહેતા. એક જ ધર્મ, એક જ દેશ, એક જ જાતિ, આઠ આટલા સંબંધો. પણ એ સંબંધો પણ કોઈ રજપૂત રાજાઓમાં જોશ ન લાવી શક્યા. પારકી ઉપાધિ પોતાના ઘરમાં શા માટે ગાલવી એમ સમજી સૌ શાંત રહ્યા. ધીરે ધીરે રાતના ભયંકર અને દિવસો પ્રાણઘાતક બન્યા. રીબાઈ રીબાઈને મરવાની ઘડી આવી પહોંચી. નિરુપાયે ઠાકોરે સંધિ માટે કહેણ મોકલ્યું. પોતાનો ખજાનો, પોતાનું અંતઃપુર અને પોતાનું સૈન્ય લઈને કિલ્લો ખાલી કરી દેવાનું કબૂલ કર્યું. દિલ્હીશ્વર શહેનશાહ તો તૈયાર હતો. સંધિના વાવટા ચઢાવવામાં આવ્યા. રજપૂતોએ કિલ્લો ખાલી કરવાનું આરંભ્યું. માતાના સ્તન પરથી ધાવતા બાળકને વછોડતા કેવું કરુણ દ્રશ્ય જામે! એવું જ દ્રશ્ય આ સુરાતનના અવતારોના ચહેરા પર અંકિત થયું હતું. શિરને માટે સચ સાચવનાર વિશ્વવિજયી વીરોની એ સંતાન હતી. રૂપરૂપના અંબાર સમૂહ, અંતઃપુર મારો છોડતી કાબરો જેમ કરક્રાટ કરતું હતું. એક તરફ હિલોરા દેતું અફઘાન સૈન્યને બીજી બાજુ મુઠ્ઠીભર રજપૂતો. આ જક્કી રજપૂતોએ જ મહિનાઓથી હેરાન ગતિ ઊભી કરેલી અને આજે કેવો સરસ શિકાર હાથમાંથી વહ્યો જાય છે. અફઘાન સૈનિકોનો જૂનો સ્વભાવ જાગવા લાગ્યો. 7-7 મહિનાથી પોતાની નિંદ હરામ કરાવનાર આ નાલાયક મગતરાઓને એમની મગરૂબીના માથા પર જરૂર ચખાડવા ઘટે. કિલ્લો છોડતા પહેલાં ઠાકોર પૂરણમલ શાહી મુલાકાતે આવતો હતો. આ ખૂન પીવાની કેવી સુંદર તક! વાઘનો જનુની સ્વભાવ ઉછાળા મારવા લાગ્યો. આ તો આકડે મધ! શેખ સાહેબ, સાપ વીંછીઓને જીવતા જ જવા દેવાય? અફઘાન સૈન્યમાંથી પડકાર ઉઠ્યો. હરગીજ નહીં. સૈન્ય સાથે રહેલા મુસલમાન શેખ ફકીરો એ જવાબ વાર્યો. આ જવાબ આપતી વખતે તેઓની આંખો પવિત્ર કિતાબ તરફ નહોતી. ખૂન અને જુલમ માટે તૈયાર થઈ બેઠેલા લૂંટના જુલમ વસાવવા સજજ થયેલા અફઘાન સિપાહીઓના ભયંકર ચહેરા તરફ હતી. તો શું વિશ્વાસઘાત કરવો? સેનસાએ વચ્ચે પ્રશ્ન કર્યો. અવશ્ય, રાજનીતિમાં એ તો બનતું આવ્યું છે. વળી કાફરોને આપેલું વચન પાર પાડવાની કોઈ જરૂર નથી. પવિત્ર કિતાબ કહે છે કે એમની સાથે વિશ્વાસઘાત એ પાપ નથી. અફઘાનો હર્ષોન્મત્ત બની ગયા. જોઈતું તું ને વૈદ્ય કહ્યું. એમણે કિક્યારી પાડી એકાએક હલ્લો શરૂ કર્યો. બહાદુર રાજા પૂરણમલ વખત પારખી ગયો. રજપૂતો માટે બકરાની જેમ રહેશાઈ જવાની વેરા આવી ઊભી હતી. શાહને મળવા જતો રાજા ઉનહેથી પાછો ફરી ગયો. એણે દોડીને સૈન્યને સાવધ કર્યું અને કહ્યું, બહાદુરો, દુશ્મનોએ દગો કર્યો છે. તેઓ ભૂખ્યા વાઘની જેમ ઘસ્યા આવે છે. સાવધ બનો. આજે પૂરો હિસાબ ચૂકવજો. રજપૂત છો, રજપૂતાનીનું દૂધ ધાવ્યા છો, માતાનું દૂધ ઉજાડજો. જીવતા નહીં તો મરીને પણ મારવો લેજો. રાજાજીની શરણે થવાની આજ્ઞાને તાબે થઈ ક્ષણ પહેલાં પૃથ્વીમાં મોં ગાલીને ચાલતા રજપૂતો સાવધ થઈ ગયા. એમના ટટ્ટાર મસ્તકોમાં શંકરનો પ્રલય ઘોષ ગાજી ઉઠ્યો. અફઘાન સૈન્યના દાડા ઉમટી પડ્યા. રાયના દાણા જેવા રજપૂતો જાણે પહાડથી ટક્કર લેવા લાગ્યા. રાજા પૂરણમલ છેલ્લી તૈયારી માટે અંતઃપુરમાં દોડી ગયો. ડોલરના ફૂલ જેવી, ચંપાની કરી જેવી પ્રિય રાણી રત્નાવલીને પ્રેમથી પાસે બોલાવી, વાલી, દુશ્મનો દગો રમ્યા, રજપૂતોએ કેસરિયા કર્યા છે, હું જાઉં છું, હવે સ્વર્ગમાં મળીશું. તૈયાર છે ને? તૈયાર છું. વાલા, રજપૂતાણીને વળી પૂછવાનું હોય? રત્નાવલી પ્રિય પતિને ગાઢ રીતે આલંગી રહી. પતિના હાથનું રત્નજડિત ખંજર એના વક્ષસ્થળની આરપાર નીકળી ગયું. રજપૂતાણી મરતા મરતા બોલી, જય અંબે, જય અંબે કહી ઠાકોરે ખડક ખેંચ્યું અને પત્નીના નીચે પડતા નિર્જીવ દેહને એકવાર છાતી સાથે દાબી નીચે મૂક્યો અને યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યો. અફઘાનો જેને રમત સમજતા હતા, આકડા પરથી મધ ઉતારી લેવાનો ખેલ માનતા હતા, તેઓને આટલા નાના સૈન્ય સામે પણ ટકતા મોય ભારે પડી. રાયનો એક એક દાણો મોટા મોટા પહાડોને પણ ખસેડી નાખે તેટલો તાકાતવાન બન્યો હતો. તુમુલ યુદ્ધ મચી રહ્યું. શહેનશાહે રંગ પલટાતો નિહાળી પોતાનું અનામત લશ્કર છોડી મૂક્યું. ભયંકર ખાના ખરાબી મચી રહી. એક એક રજપૂતે પોતાના લોહીના છેલ્લા બુંદ સુધીનો હિસાબ પતાવ્યો. ન લડી શકે તેવી ભીરુ સ્ત્રીઓ અને બાળકો સિવાય જ્યારે કોઈ જીવતું ન રહ્યું ત્યારે લડાઈ શાંત થઈ. પણ સામાન્ય મૂર્ખાઈમાં અફઘાનોએ જબ્બર હાનિ ઉઠાવી હતી. શહેનશાહનો ગુસ્સો જ્વાલાની જેમ ભભૂકી ઉઠ્યો. બંદીવાન બનીને ઉભેલા ઠાકોર પૂરણમલના નાના ત્રણ કુમારો અને કુંદના ફૂલ જેવી એની કુંવરીને જોઈ શેરશાહે ત્રાડ મારી, આ ઠાકોરના વંશનું જડાબીટ કાઢી નાખો, એના ત્રણેય છોકરાઓને હિજડા બનાવો, છોકરીને નાચનારી બનાવો. રજપૂતો સમજી લે કે શેરશાહ સામે બાકરી બંધાવનારની કેવી દશા થાય છે. કોણ છે એ નીતિનું નામ લેનાર? શેખ સાદી સાહેબ ફરમાવે છે કે જેની બુનિયાદ ખરાબ હોય તેની તમામ બુનિયાદ અને તેના આખા વંશને કાપી નાખવો વધારે સારું છે. કારણ કે આતસને હોલાવી નાખવો અને ચિનગારી જલતી રાખવી, સાપને મારી નાખવો અને બચ્ચાને પારવું એ અકલમંદનું કામ નથી. શેરશાહના ભયંકર પડકારથી આ કૃત્ય વિરુદ્ધ ફરિયાદ કરનાર થોડા ઘણા સાણા અફઘાન સૈનિકોની જબાન સિવાય ગઈ. શેરશાહે પોતાની ક્રોધ જ્વાલાને શાંત કરે તેવું કૃત્ય કર્યું. છોકરીને નાચનારી બનાવી, ગણિકાને ભેટ કરી, છોકરાઓને ઈજડા બનાવ્યા. એણે રાજપૂતોના કારજા ફફડી ઉઠે એવું કૃત્ય કરી બતાવ્યું. રાયસેનાના કિલ્લામાં જ્યારે નિર્જીવ પથ્થરો જ બાકી રહ્યા ત્યારે એ દિલ્હી પાછો ફર્યો. આ અત્યાચારની ગાથાઓ આખા હિન્દુસ્તાનમાં પ્રસરી વળી. શહેનશાહ શેરશાહની છાયા પણ સ્વપ્નમાં સૌને ડરાવવા લાગી. છતાંય અન્ય રાજપૂત રાજાઓએ નિરાતે પોતાના દુર્ગના બુર્જ પરથી તટસ્થ ભાવે નિરખ્યા કર્યું. રામાયણ ને મહાભારતના એ પૂજારીઓને હૈયે યુદ્ધના રણસિંગા ફૂંકી શત્રુને સમજી લેવાનું ન વસ્યું. તેઓએ નિર્જીવ રામલીલાઓમાં વાલીવધ અને રાવણ સંહાર નિરખ્યા કર્યો. દશેરાના ઘોડાને દિવાળીના દીવાઓ સદા પેટાવ્યા કર્યા. જન્માષ્ટમી ઉજવી કંસ અને કૃષ્ણના ચરિત્ર સાંભળ્યા પણ કુસંપી હૈયામાં કશી ચમક ન આવી. જાણે આખો એમનો સંસાર જળભરતનો બન્યો હતો. જાતિ કુર અને ધર્મથી એક પણ અંદરના ભેદ અભેદોથી ખૂબ ખૂબ દૂર રાજપૂતાઈ મુસદ્દીવટ વિસરી ચૂકી હતી. એમની મૂછોના વર ઉતરતા જ નહોતા. એમની મોટાઈના ગાણા કદી બંધ જ થતા નહોતા. ભલે એ બધા પોતાના ઘર સંભાળી બેસી ગયા હોય પણ શેરશાહ એમ નિરાતે બેસી રહે તેમ નહોતો. એણે એક પ્રબળ શત્રુને ઠાર કર્યો હતો. બીજા પ્રબળ શત્રુ તરફ એની ગરુડ દ્રષ્ટિ ચોંટેલી જ હતી. પણ કાચું કાપે એવો એ ઉતાવળિયો પણ નહોતો. સાપ અને શત્રુને છંછેડ્યા પછી એનો નાશ કર્યા વગર ન જ જંપવાના નિયમમાં એ માનનારો હતો. એના સેનાપતિઓ મુલતાન અને શક્કર જીતતા હતા. એનું ભૌગોલિક જ્ઞાન કહેતું હતું કે મુલતાન અને શક્કર જીતાય તો બાકી રહેલો એકમાત્ર બરિયો રાજપૂત રાજા માલદેવ ત્રણ તરફથી ઘેરાઈ જાય. દિલ્હીશ્વર શેરશાહની સેનાના પગલે પગલે વિજય વેરાયા હતા. રાજાઓનો એક કાર હતો પણ પ્રજાનો તો એ તારણહાર હતો. મુલતાન અને શક્કરનો વિજય કરીને પાછી ફરેલી એની સેના દિલ્હીમાં પ્રવેશી. એના પછી થોડા દિવસે શહેનશાહે કૂચનો ઢોલ પીટ્યો. એ કૂચ મરુભૂમિના શેષ રજકણો તરફ હતી. મારવાડના રાજા માલદેવ પર હતી. રાયસેનાની કતલ શાંત ચિત્તે નિરખનાર રાજા માલદેવ રેતીના અનંત રજકણો વચ્ચે શત્રુનો ઘોર પડછાયા નિરખી રહ્યો. મૃત્યુની કળાના પરમ જ્ઞાતા આ રાજપૂત વીરો જીવન જીવવાની કળા વિસરી ગયા હતા. મૃત્યુની અમરતાની કળાના તેઓ જાણકાર હતા. તેઓએ આવી પડેલી લડાઈ આરંભી. હંમેશાના નિયમ મુજબ લડનારાઓના શૌર્યનો પાર નહોતો. પણ એકલા શૌર્યથી તલવારની પટ્ટાબાજી કરીએ કંઈ રણ મેદાન પર ફતે થોડી હાંસલ થાય છે. ત્યાં તો વિચક્ષણતા જોઈએ, મુસદ્દી વટ જોઈએ. રાજપૂતોના પક્ષમાં એની મોટી ખામી હતી. શહેનશાહ શેરશાહે એ અજમાવી. એક દાડો અચાનક રાજા માલદેવના તંબુમાંથી કેટલાક કાગરો મળી આવ્યા. ખૂબ અગત્યના એ કાગરો હતા. તાબડતોબ રાજા માલદેવ પાસે એ રજૂ કરવામાં આવ્યા. કાગરો શેરશાહ તરફથી રાજા માલદેવના સરદારો પર લખાયેલા હતા. ચાલતી લડાઈએ રાજાને પકડી દિલ્હીશ્વર સમક્ષ રજૂ કરવાના તેઓના નિર્ણય બદલ દિલ્હીશ્વરનો હર્ષ એમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. અને યુદ્ધની પૂર્ણાહુતિ બાદ ઉદાર હાથે જાગીરોની બક્ષિસો કરવાની એમાં યાદ આપવામાં આવી હતી. આ વાંચી રાજા માલદેવ ગભરાઈ ઉઠ્યો. અરે શું પાણીમાં આગ ઉઠી, મારા સરદારો જ ફૂટેલા અને હું પકડાઈ જાઉં તો શહેનશાહ શું જુલમ ન ગુજારે? રાજા માલદેવની નજર સામે રાયસેનની કટલેઆમનો નકશો ખેંચાઈ ગયો. શું મારા અંતઃપુરની એ દશા થશે? શું મારા પ્યારા બચ્ચાની એ કરુણ હાલત થશે? રાજા મૂંઝાઈ ગયો. એના સામર્થ્યનું લોહી પાણી થઈને વહી ગયું. સરદારો સમજાવવા ગયા તો એ વધુ વહેમાયો. વહેલી પ્રભાતે પોતાના વિશ્વાસુ સેવકો સાથે જોધપુરનો કિલ્લો સૂનો મૂકી એ ચાલ્યો ગયો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાનને આમ ફરજમાંથી નાસી છૂટતા લેશ માત્ર શરમ ના આવી. હેમરાજના પેલા શબ્દો પગલે પગલે સાચા પડતા હતા કે તલવારથી કદાચ 100-200 હરાવી શકાય, પણ હિકમતથી ચાલાકીથી આખા સૈન્યને હંપાવી શકાય. જોધપુરનો ગઢ રાજાવિહોણો બન્યો. દિલવીશ્વરે હલ્લો કરી દીધો. કિલ્લો હાથવેતમાં સમજી શાહી સેના આગળ વધતી હતી. અચાનક મારવાડનો સરદાર રાણો કુંભો 12,000ની સેના સાથે મેદાને પડ્યો. 80,000 સામે સુરા 12,000 યુદ્ધ જમાવ્યું. 12,000 જીવતા પાછા ફરવાની આશા મૂકીને આવ્યા હતા. એ તો ખડિયામાં ખાપણ નાખીને નીકળ્યા હતા. કેવળ રતપુતીનું નામ રાખવાની તમન્નાએ હિન્દુઓની વીર પરંપરાની યાદ આપવા સૌને પેગ ઉઠાવી હતી. તુમુલ યુદ્ધ જામ્યું. સુરી રજપૂતાઈનો પરચો ફરી એકવાર સહને મળ્યો. દિલ્હીનો શાહ વિચારમાં પડી ગયો. અરે, મુઠ્ઠીભર બાજરો મેળવવાના લોભમાં એને માટે રાજ ખોવાનો પ્રસંગ આવ્યો. મોટી સંખ્યા સાથે લડતા મુઠ્ઠીભર રજપૂતો હવે થાક્યા હતા. યુદ્ધના અવિરત શ્રમથી શ્રમિત થયેલા તેમને કોઈ નવી મદદ મોકલે તેમ ન હતું. શેરશાહનું અનામત લશ્કર છોડવામાં આવ્યું. એક એક રજપૂત ત્યાં મેદાન પર કપાઈ મૂવો. કોઈએ પીઠ ન બતાવી. કારખંજરી બજાવતી રાત્રિ રણ મેદાન પર આવી. ત્યારે બધા રાજપૂત યોદ્ધાઓ ચીર નિંદ્રામાં પડી ગયા હતા અને દૂર દૂર અસ્થિપિંજર જેવા ઊંચા સાલમથી વૃક્ષ પર બેઠો બેઠો ગુવડ ઊંચે સાદે એમને જગાડવા યત્ન કરી રહ્યો હતો. સુરા સૈનિકોની સેવા બરદાસ્ત કરવા નીકળેલો શહેનશાહ આ અંધારી રાતે યમદૂત જેવો લાગતો હતો. પાછા ફરતા અનુચરો મહાદેવના ગણ જેવા ચિત્ર વિચિત્ર ભાસતા હતા. જહાપના અજમેર આબુ જહાજપુરના સત્તાધીશોએ આપની સત્તાને સરોચસમાં સ્વીકારી છે. ચિત્તોડના રાણાઓ પણ લડવા તૈયાર નથી. ખવાસખાન, હું તમારો બંદોબસ્ત કબૂલ રાખું છું. રાજપૂતાના પર મારે રાજ્ય કરવું નથી. કેવળ અજમેર જેવા નાકા કબજે રાખી લો. આ રાજ્યો એક થઈ શાહી સત્તા સામે બરવો ના ઉઠાવે તેટલું જ જોવાનું છે. દુશ્મનને દુબરો અને લાચાર કદી ન ગણવો. મેં ઘણીવાર જોયું છે કે નાના ઝરણાનું પાણી જ્યારે વધી જાય છે ત્યારે ઊંટને પણ તાણી જાય છે. ખવાસખાન, હું ખરેખર આફરીન છું આ રાજપૂત જવા મર્દો પર. અલ્લાહે શું જવા મર્દી બક્ષી છે. બધી ટોરી મસ્તક નમાવીને સાંભળી રહી. ખવાસખાન, અહીં બિન ભરોસાનો કોઈ આદમી તો નથી ને? ના, ગરીબ પરવર. જુઓ, શેરશાહના સામ્રાજ્યની સીમા કંદહાર, કાબુલ અને કાશ્મીરની સીમાઓથી કુચ બિહારની સીમાને સ્પર્શી છે. પૂર્વ માલવાની ફતેથી ગઢકંટક સુધી આપણા ડંકા નિશાન ગગડે છે, પણ એક બીજી દિશામાં રહેતા ને માલવાની વચ્ચે, ચંદ્રની વચ્ચે રહેલા કલંકની જેમ બુંદેલખંડ નડે છે એનો વિજય એ મારી મુરાદ છે. મારા માલિક, બુંદેલખંડનો કિલ્લો કલિંજર દુનિયાનો બેનમૂન કિલ્લો છે. કલિંજર તો કાલજ્વર જેવો છે શેરશાહે, અને શેરશાહની સેનાએ વિજય કે મૃત્યુ એ બે સિવાય કંઈ જાણ્યું નથી. કલિંજર હોય કે કાલજ્વર હોય, એણે સહી તકને તાબે થવું પડશે. શેરશાહના શબ્દોનો પ્રતિઘોષ પાડતો હોય તેમ જોધપુરના કિલ્લા પરથી એક મોટો વંટોરિયો ઉઠી આવ્યો. આકાશના સિતારાઓ સ્તબ્ધ નયને એ નિરખી રહ્યા.